બોલો એ સંવતિ કાળ વર્તે હરિન્દ્ર દોલતરામજી કૃત છ ઢાળામાં ત્રીજી ઢાળની સોળમી ગાથા તેનું છેલ્લું આપણને કીધું છે. સમ્યક જ્ઞાન પણ વિતરાગ સ્વરૂપ, સમ્યક ચારિત્ર પણ વિતરાગ. આત્માના બધા ધર્મમાં તે વિતરાગતા તે મુખ્ય, જગતના બધા ધર્મો ને એમાં જૈન ધર્મ મુખ્ય એવો અર્થ નથી. તો અહીંયા કે છે આ સમ્યક દર્શન જ બધા ધર્મોનું, બધા એટલે આત્માના જે કોઈ નિર્મળ પર્યાયો છે તેમાં સમ્યક દર્શન કેવું છે, મૂળ છે. જેમ ઝાડ હોય, વૃક્ષ ટ્રી હોય, એમાં મૂળ છે તો એમાં બધું છે. મૂળ કપાઈ જાય તો એ વૃક્ષમાં શું રહે છે, બધું સુકાઈ જાય, ખાલી થઈ જાય છે. અને વૃક્ષ સાજું હોય છે તો શું થાય છે, વૃક્ષ પાછું ફૂલી ફાલે છે, પાંગરે છે. એમ આ સમ્યક દર્શન શું છે, મૂળ છે. સમ્યક દર્શન જો નથી તો શું થાય છે. એક આપણે મસ્તો પ્રશ્ન પૂછ્યો તો, રત્નત્રયમાં કોણ કોણ આવે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો રત્નત્રય માઇનસ સમ્યક દર્શન ઇઝ ઇક્વલ ટુ વોટ, રત્નત્રય માઇનસ સમ્યક દર્શન તો બે રહે ને, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર રહે ને, તો શું રે. પણ રત્નત્રય તો એના શું રે, ઝીરો રે, મિથ્યાત્વ રે એટલે ઝીરો રે. રત્નત્રય માંથી જો સમ્યક દર્શન કાઢો તો બે રે એમ નહી પણ ઝીરો કાંઈ રે ને, કારણ કે મૂળ છે, મૂળ પાયો છે. જેમ મૂળ નથી તો વૃક્ષ નથી, પાયો નથી તો મકાન નથી, એમ સમ્યક દર્શન નથી તો તેને મોક્ષ માર્ગ મળતો નથી. માટે સમ્યક દર્શન મૂળ છે, એના વિના ચાલી શકે એવું નથી. આ સમ્યક દર્શન વિના સમસ્ત ક્રિયાઓ, ગમે તેટલી બહારની ક્રિયાઓ કરી, બધી કેવી છે, દુઃખદાયક છે. ગુરુદેવ એના માટે શું શબ્દ વાપરે, લાંઘણ છે. સમ્યક દર્શન વગરની બધી ક્રિયાઓ કેવી છે, કાય ક્લેશ છે. શરીરને તું પાતળું કરે છે, એનાથી કાંઈ આત્માને કાંઈ લાભ થવાનો નથી. આવી સમ્યક દર્શનની મહત્તા આપણને અહીંયા દેખાડે છે કે ભાઈ, મહા મૂલ્યવાન રત્ન જગતમાં હોય તો એ સમ્યક દર્શન છે, અને એને પ્રાપ્તિનો અવસર આ મનુષ્ય ભવમાં માંડ માંડ તને મેળ્યો છે. સૌથી ઉત્કૃષ્ટ અવસર, જેવી રીતે કોઈને ખેતીવાડી કરવી હોય તો એને કઈ જગ્યામાં, જ્યાં ખારાશ વાળી જમીન હોય તેમાં થઈ શકે કે નહીં, શું કામ ન થાય, કારણ કે બી તમે વાવશો એ બળી જશે. ખારી જમીન છે, ખારી જમીનમાં બી વાવશું તો કેવું થશે, તો ત્યાં પણ નહીં થાય. બહુ પાણી આવતું હોય ત્યાં થાય કે નહીં, તો બી તો આપણું તણાઈ જાય છે. પણ તો ક્યાં થઈ શકે કે જ્યાં આવું બે ન હોય, જેને કે ને મધ્યમ હોય, સમતલ હોય એવી જગ્યામાં. એમ નરકમાં એ કેવું છે, ખારી જમીન જેવું તીવ્ર દુઃખ છે. સમ્યક દર્શન બધે થાય છે પણ આ તો વધારે શક્યતાનો અવસર વિચારીએ છીએ. તે નરકની જગ્યાએ કેવું છે, ખારી જમીન જેવું. સ્વર્ગી કેવું છે, બહુ પાણી જે વહે છે. તો આ એક મનુષ્ય પર્યાયમાં એને આ સંકિતનો અવસર, એમાં પણ જૈન કુળ, સાચા દેવશાસ્ત્ર ગુરુ, સાચી વાણી સાંભળવા મળી, એ તો મહા મહા અવસર એને પ્રાપ્ત થયો છે. તો એને સમ્યક દર્શન પ્રાપ્તિનો એને પુરુષાર્થ કરવો જોઈએ. બાકી એના વિના બધી ક્રિયાઓ દુઃખદાયક છે. તેનો ભાવાર્થ, સમ્યક દ્રષ્ટિ જીવ આયુષ્ય પૂર્ણ થતા જ્યારે મરે છે ત્યારે બીજાથી સાતમી નરકના નારકી ક્યાં ક્યાં ઉત્પન્ન થતું તેની વાત કરે છે. સમ્યક દ્રષ્ટિ જીવ આયુષ્ય પૂર્ણ થતા જ્યારે એનું બીજા ભવમાં જાય છે ગતિમાં, ત્યારે બીજાથી સાતમી નરકનો એ નારકી નથી થતો, જ્યોતિષી નથી થતો. વ્યંતર જ્યોતિષીને એના આપણે અર્થ કર્યા હતા, સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર એ બધા જ્યોતિષીના દેવ કહેવાય છે. વ્યંતર, વ્યંતર એટલે આ ભૂતળા જે હોય છે ત્યાં પણ સંકિતિ ઉત્પન્ન થતા નથી. ભવનવાસી જે નરકમાં રહે છે, પહેલી નરકમાં ઉપરના ભાગમાં, તે ભવનવાસીમાં ન થતો. એ ઉપર સ્વર્ગની વાત કરી, પછી હવે મનુષ્યમાં નપુસક સર્વ પ્રકારની સ્ત્રી એમાં પણ એ ઉત્પન્ન થતા નથી. પછી તિર્યંચમાં એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચતુરેન્દ્રી અને કર્મભૂમિના પશુ થતા નથી. આટલું તો સંકિત માટે હવે દરવાજા બંધ થઈ ગયા છે. આવી પાપની પ્રકૃતિઓને એવી હલકા પુનમાં પણ જ્ઞાની જતા નથી. એવું તો સમ્યક દર્શનનો મહિમા છે કે આવી ગતિમાં એ જ્ઞાની જતા. કર્મભૂમિ એટલે આપણે જે રહીએ છીએ જ્યાં કમાઈને ખાવું પડે. સમ્યક દ્રષ્ટિને જો તિરેન્ચનું આયુષ બંધાણું હોય તો એ ક્યાં જાય છે? ભોગભૂમિમાં જાય. કમાઈને મેળવવું પડે એવું ન હોય. નીચ ફળવાળા, ઓછા અંગવાળા, અલ્પ આયુવાળા અને દરિદ્રી પણ થતા નથી. અને કદાચ તિરેન્ચમાં ને એમાં જાય તો બધામાં કેવી રીતે જાય? નીચ ફળ. જેવી રીતે કોઈ અત્યારના શેડ્યુલ કાસ્ટ કે એવા બધા જેને કહીએ કે એને કેવું ફળ છે, ભલે ગમે હોય પણ નીચ કહીએ ને આપણે સામાન્ય ગુજરાત. પછી ઓછા અંગવાળા, આ પૂરું સુંદર જે હોય, પર્યાપ્તિ પૂરી ન થઈ હોય ને એવી પણ ન હોય. અલ્પ આયુષ હોય, જલ્દી પૂરું થઈ જાય. અને દરિદ્રી, બહારમાં પૈસા આદિ પ્રતિકૂળતા હોય એવામાં પણ જતા નથી. એટલું તો સમ્યક દર્શન સાથે એવા છે જે પુણ્ય થઈ જતા હોય કે એના પુન પણ જુદી જાતના હોય છે. વિમાનવાસી દેવ ભોગભૂમિના મનુષ્ય અથવા તિર્યંચ જ થાય છે. જ્ઞાનથી તો ક્યાં જાય છે? સમકીતિ મળીને વૈમાનિક દેવ જ થાય. ભોગભૂમિના મનુષ્ય અથવા તો તિર્યંચ થાય. કર્મભૂમિના તિર્યંચ પણ થતા નથી. કદાચ નરકમાં જાય તો પેલી નરકથી નીચે જતા નથી. એનું ફૂટનોટમાં આપ્યું છે. આવી અવસ્થામાં સમ્યક દ્રષ્ટિની પહેલી નરકમાં નપુંસકોમાં પણ ઉત્પત્તિ થાય છે, પણ એનાથી જુદા બીજા નપુંસકોમાં તેની ઉત્પત્તિ થવાતી નથી. નરકમાં જન્મ એટલે નપુંસક છે, પણ તિર્યંચ કે મનુષ્યમાં એ નપુંસકપણે ઉપજતા નથી. પછી નીચે તો ખુલાસો આપ્યો છે. જે જીવ સમ્યક તો પાયમાં પહેલા આગામી પર્યાયની ગતિ એટલે કે આયુષ બાંધે છે, તે જીવ આયુ પૂર્ણ થવાથી જ્યારે મરણ પામે છે ત્યારે નરક ગતિમાં પણ ઉત્પન્ન થાય છે. પેલા નરક ગતિનું આયુષ બાંધી લીધું, પછી સમકિત પામે તો નરકમાં તો જાય છે, પણ ત્યાં તેની સ્થિતિ, આયુષનો કાળ કેવો થઈ જાય છે? અલ્પ થોડો થઈ જાય છે. જેવી રીતે સૈનિક રાજા સાતમી નરકનું આયુષ બાંધ્યા પછી સમકિત પામ્યા હતા, તેથી જો કે તેને નરકમાં તો જવું પડ્યું, પણ આયુષ્ય સાતમી નરકથી ઓછું થઈને પહેલી નરકનું જ રહ્યું. એ રીતે જે જીવ સમ્યક દર્શન પામ્યા પહેલા તિર્યંચ અથવા મનુષ્ય આયુષનો બંધ કરે તે ભોગભૂમિના જાય છે. સમકીતી એ પહેલા તિર્યંચનું કે મનુષ્યનું આયુષ બાંધ્યું, પછી સમ્યક દર્શન પામ્યા તો એ ક્યાં જાય છે? ભોગભૂમિમાં જાય છે. કર્મભૂમિમાં મનુષ્ય કે તિર્યંચ પણે જતા નથી. અને આ એક ખાસ સમજવા જેવું છે. ઘણા એવું માને છે કે શ્રીમદ રાજચંદ્રજી ક્યાં છે ના, ઘણી લોકો શું માને છે, ઘણા એવું માને છે. એ તો દેવલોકમાં વૈમાનિકમાં બરોબર, ઘણા એમ માને છે કે અહીંથી સીધા મહાવિદેમાં ઉત્પન્ન થયા છે ને અત્યારના એ તીર્થંકર પણે ત્યાં કેવળી પણે વિચરે છે એમ ઘણા માને છે. અરે ભાઈ, જો શ્રીમદજીને આપણે અહીંથી મનુષ્ય તરીકે મહાવિદેમાં ઉજવ્યા એમ જો માનશું તો એમને મિથ્યા દ્રષ્ટિ માનવા બરાબર છે. કારણ કે કર્મભૂમિમાં ઉત્પન્ન થાય મનુષ્ય, મરીને કર્મભૂમિમાં મનુષ્ય થાય કોણ હોય? સમ્યક મિથ્યા દ્રષ્ટિ જ હોય. અહીંયા એમને સમ્યક દર્શન હતું તો અહીંથી ક્યાં જાય? દેવ એ પણ વૈમાનિકમાં જ જાય. પણ કોઈ એમાં કરે કે પેલા આયુષ બંધાણું પછી સમકિત પાયમાં તો પણ તે ભોગભૂમિના મનુષ્ય થાય, મહાવિદેમાં કર્મભૂમિના મનુષ્ય થતા નથી. ઉલટાનું શ્રીમદજીને આપણે તો અવગણના કરવા બરાબર છે કે અહીંથી મનુષ્ય થયા અને ત્યાં કેવળજ્ઞાન પામી લીધા. એમ ખોટી રીતે કોઈ જલ્દી કેવળજ્ઞાન પમાડી દેવા માટે એમને મિથ્યા દ્રષ્ટિ ઠરાવવા યોગ્ય નથી. આવા ઘણા માને છે. પણ જે સિદ્ધાંત હોય આગમનો તે રહે છે, એનાથી કંઈ ખોટી રીતે હોય નહીં. તો અહીંયા પણ એ કીધું, સમ્યક દર્શન પામમાં પહેલાં તિર્યંચ કે મનુષ્યનો આયુષ બંધ થયો હોય તો તે ભોગભૂમિમાં જાય, પરંતુ કર્મભૂમિમાં તિર્યંચ અથવા મનુષ્ય પણે ઉપજે ને એના એવા પુન છે જે થઈ જાય છે. આ એક સમ્યક દર્શનનો મહિમા છે કે એના પુન પણ સાવ જુદી જાતના થઈ જાય છે. ત્રણ લોક અને ત્રણ કાળમાં સમ્યક દર્શન જેવી સુખદાયક બીજી કોઈ વસ્તુ નથી. સુખ જો જોતું હોય, સાચી શાંતિ જોતી હોય, તો સમ્યક દર્શન જેવું બીજું કોઈ જગતમાં સુખનું કારણ નથી. પણ સમ્યક દર્શન થાય તો શું થાય? એનાથી કંઈ વસ્તુ બીજી થોડી મળે. પૈસા હોય આદિ કંઈક અનુકૂળતા હોય તો કંઈક શાંતિ થાય ને. સમ્યક દર્શનથી શું મળે? કાંઈ શરીરનો રોગ વયો જાય? ન થાય ને તો શું કામનું સમ્યક દર્શન? શરીરનો રોગ જો એનાથી ન જાય તો શું કામનું? અરે ભાઈ, સમ્યક દર્શન થી શરીરનો રોગ ન થાય પણ શરીર જ ન મળે એવું કરે. શરીર મળે તો રોગ થશે ને પોતાને. તો સમ્યક દર્શન કેવું કાર્ય કરવાનું છે? શ્રીમદજી એના માટે બહુ સરસ લખ્યું છે ને કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલા વિચારી લેજે. શું વિચારજે? કે સમ્યક દર્શન એવો નિયમ લીધો છે કે મને જે પ્રાપ્ત કરે છે એને હું હવે સંસારમાં રહેવા નહીં દઉં. જો તારે સંસારમાં રહેવું હોય તો સમ્યક દર્શન પ્રાપ્ત નહીં કરતો. એવો સમ્યક દર્શન નો નિયમ છે કે જે એક વાર પણ સમ્યક દર્શન પામે એને વધારે વધારે કેટલું હોય? હવે અર્ધ પૂતગલ પરાવર્તન પડી જાય તો પણ, જો ચાલુ રહ્યું તો 15 ભાવ પડી જાય તો. એવો સમ્યક દર્શન નો નિયમ છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી સંસારમાં રહેવું હશે તો પણ નહીં રહેવા. એવી તો સમ્યક દર્શન ની મહિમા છે. એનાથી શરીર જ નહીં મળે. શરીર મળે તો રોગી થવું પડશે કે નહીં? એવું સમ્યક દર્શની કહે છે કે એના જેવું સુખદાયક બીજી કોઈ જગતમાં વસ્તુ નથી. આ સમ્યક દર્શન જ સર્વ ધર્મોનું, સર્વ શાંતિનું, સર્વ સુખનું તે મૂળ છે. આ વિના જેટલા ક્રિયાકાંડ છે ગમે તેટલા ઉભા ઉભા તડકામાં ઉભા ઉભા સુકાઈ જાય તો પણ એ બધા ક્રિયાકાંડ કેવા છે? દુઃખદાયક છે. સમ્યક દર્શન વિના કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. જે બધી ક્રિયા છે એ બધી કેવી છે? જડ ક્રિયા છે. અને આત્માના અનુભવ વિના જે બધું જ્ઞાન છે એ બધું કેવું છે? શુષ્ક જ્ઞાન છે. અનુભવ વિનાનું જ્ઞાન એ બધું શુષ્ક જ્ઞાન છે. અને બધી ક્રિયા તે કેવી છે? જડ ક્રિયા છે. એ બધી દુઃખદાયક હોય છે. આવો સમ્યક દર્શનનો મહિમા કરીને હવે આપણને એ પ્રાપ્ત કરવાની પ્રેરણા છેલ્લે આપે છે. આ ત્રીજી ઢાળ પૂર્ણ કરતા સમ્યક દર્શનની આપણને પ્રેરણા આપે છે. 17મી ગાથા છે તેનું. સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્રનું કેવું છે? મિથ્યાપણું છે, ખોટાપણું છે. સાચું સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર કહેવાય નહીં. સમ્યક દર્શન પ્રગટ થયા પછી જ જ્ઞાનને સમ્યક જ્ઞાન અને ચારિત્રને સમ્યક ચારિત્ર એવું નામ આપવામાં આવે છે. એની 17મી ગાથા. મોક્ષ મહલ કી પ્રથમ સીઢી આવીન જ્ઞાન ચરિતા સમ્યકતા ન લહે સો દર્શન ધારો ભવ્ય પવિતા દોલ સમજ સુન ચેત સયાને કાલ વ્રતા મત ખોવે યનર ભવ ફિર મિલન કઠિન હૈ જો સમ્યક નહીં હોવે. કેવી સુંદર દોલતરામજી વાત આપણને કરી. શરૂઆતમાં આપણને શું કીધું હતું કે જેમ કોઈના હાથમાં રત્ન હોય અને દરિયામાં ફેંકી દે એ પછી એને પાછું કેદી મળવાનું, એમ આ મનુષ્ય ભાવ આપણને મળ્યો છે. કેવો છે? વારંવાર આવો ભાવ ફરીથી મળતો નથી. તો એમાં એને કોઈ પણ ઉપાય મરીને પણ સમયસારમાં આવે છે ને એમ અહીંયા કહે છે. એક વાર પણ એવા સમ્યક દર્શનને તું પ્રાપ્ત કરજે. ચિત્રમાં દેખાડ્યું છે, મોટો મહેલ દેખાડ્યો છે. મહેલ શેનો છે? મોક્ષ રૂપી મહેલ છે. એમાં ચડવાના કેટલા છે? 3 પગથિયા છે. એમાં સૌથી પહેલું કયું છે? સમ્યક દર્શન. સમ્યક દર્શન એ મોક્ષ મહેલ ની કેવી છે? પહેલું પગથિયું છે. પહેલા પગથિયા ઉપર પગ મૂક્યા વિના એ આગળ ક્યાંય જઈ શકવાનો નથી. તેનો અન્વયાર્થ લઈએ. આ સમ્યક દર્શન જ મોક્ષ રૂપી મેલનું પહેલું પગથિયું છે. જેને મોક્ષ માર્ગમાં જવું હોય, સંસાર માર્ગથી છૂટીને એને આત્માના હિતના માર્ગે જો આવવું હોય, મુક્તિના માર્ગે આવવું હોય, તેનું પહેલું પગથિયું કયું છે? સમ્યક દર્શન છે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા વગર એ મોક્ષ માર્ગે આવી શકતો નથી. 12માં ગમે તેટલું ક્રિયાકાંડ કરીને મરી જાય તો પણ એ, અને આગળ તો આપણને આપશે, મુનિવ્રત ધાર અનંત બેર ગ્રવેક ઉપજાયો, પણ આત્મ જ્ઞાન વિના લેસ સુખ ન પાયો જરા પણ. તો એવું એક સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ની મહિમા કરતા પેલા કે છે. આગળ સમ્યક જ્ઞાન ની એની આવશે. અહીંયા સમ્યક દર્શન ની છે કે એ મોક્ષ માં જવા માટેનું પેલું પગથિયું છે. આ સમ્યક દર્શન સાચી શ્રદ્ધા, સાચી શ્રદ્ધામાં પણ એને સૌથી પહેલા સાચા દેવ શાસ્ત્ર ગુરુ કોણ છે તેની તો પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. સાચા દેવ શાસ્ત્ર ગુરુ કોણ છે એની પણ જો ખબર નથી તો તે આગળ વધી શકશે નહીં. અમે તો સાત તત્વને માનીએ સ્વીકારીએ, પછી ગમે એવા દેવ શાસ્ત્ર ગુરુને માનીએ, એમાં શું વાંધો, ચાલે કે નહીં? સાત તત્વ તો સાચા માને છે કે નહીં? એ ભાઈ, જો સાચા સાત તત્વને માનતો હોય તો સંવર નિદ્રા કોણ છે એમાં તો ગુરુ તત્વ આવે છે, અને મોક્ષ તત્વમાં કોણ આવે છે? દેવ તત્વ આવે. તો એની પણ સાચી શ્રદ્ધા હોય છે, ગમે તેને માને અને પછી કે તો આગળ આપણે આવી ગયું. એ બધું કેવું છે? અનાયતન છે, ત્યાં ધર્મ રહેતો નથી. આ સમ્યક દર્શન જ મોક્ષ રૂપી મહેલનું પહેલું પગથિયું છે, પહેલું સોપાન છે. આ સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર સાચાપણું પામતા નથી. સાચાપણું પામતા નથી પણ મિથ્યાપણું પામે છે. આત્માના જ્ઞાન વિના, આત્માના સમ્યક દર્શન વિના જે કાંઈ જ્ઞાન છે એ બધું અજ્ઞાન છે, અને સમ્યક દર્શન વિના જે કાંઈ બાહ્યની ક્રિયા શુભ ભાવ છે એ બધું મિથ્યા ચારિત્ર છે, કુચારિત્ર છે, તે મોક્ષને માટે નથી. ગમે તેટલા જીરો મૂક્યા હોય પણ એકડો ન મૂકે તેની વેલ્યુ કાંઈ નથી. એમ સમ્યક દર્શન વગર એની કોઈ કિંમત, કોડીની પણ કિંમત નથી. એટલા માટે જીવે પ્રથમમાં પ્રથમ સમ્યક દર્શનનો પુરુષાર્થ કરવો જોઈએ. હજી તો સમ્યક દર્શનનો પુરુષાર્થ થાય નહીં અને માની લે કે અમે વ્રત તપ ચારિત્ર, એવું થાય કે નહીં? પેલા મુનિ દશા લે પછી સમ્યક દર્શન કરશું, એવું ચાલે કે નહીં? શું થાય એમાં વાંધો ને? પછી ઘણા તો એવું થાય ને કે દીક્ષા લઈ લીધી હવે અમે અભ્યાસ કરી. અરે ભાઈ, અભ્યાસ કર્યા પછી દીક્ષા હોય કે પેલા દીક્ષા પછી અભ્યાસ હોય? આત્મા શું છે તેની સાચા શ્રદ્ધા જ્ઞાન વગર સાચી દીક્ષા પણ હોતી એમાં શું છે? પછી લેવું છે પેલા કરીએ તો શું વાંધો છે? વી આર પુટિંગ કાર્ડ બિફોર ધ હોર્સ. પેલા હોય છે ને ઘોડા ગાડી, પેલા શું હોય છે? ઘોડા પછી ગાડી હોય કે પેલા ગાડી પછી હોય? એમાં હું આગળ પાછળ ગમે તે રાખીએ, એમ જે વિધિ હોય જે પ્રકાર હોય તે જ ચાલે છે. સમ્યક દર્શન પેલા પાયામાં મૂળ હોવું જોઈએ, એ વિના જ્ઞાન અને ચારિત્ર સાચા પણ પામતા નથી. તેથી હે ભવ્ય જીવો, કોને કહે છે? આપણને ભવ્ય છીએ કે નહીં એમને ક્યાં ખબર પડી ગઈ? આપણે ભવ્ય હશું કે નહીં? શું હશું? હશે, કદાચ હશે ને. તો બધા ભવ્ય જ છીએ. ભવ્ય છીએ તો એવો હરકાર આવે તો સારું છે, પણ એ સાથે તેવો પુરુષાર્થ, ભવ્યતાથી સંતોષ નથી. ભવ્યતાનો પરિપાક થતા એને કામ થશે. મારી પાસે પૈસા છે એનાથી ફાયદો નથી. પૈસા છે એમ કહું અને પાછો ભૂખો રહું તો શું ફાયદો છે? એમ ભવ્યતા છે એટલા માત્રથી એને સુખ મળી જવાનું, એ ભવ્યતાનો શું થવો જોઈએ? પુરુષાર્થ પૂર્વક પરિપાક થવો જોઈએ. ખાવાનું તો ઘરમાં બહુ સરસ બનાવ્યું, ઘર ઘણું સરસ બનાવ્યું, પણ ખાય ને તો એની ભૂખ મટે નહીં. એમ ભવ્ય છીએ એવો વિશ્વાસ સાથે ભવ્યત્વપણાની પરિણતિમાં એને પોતાને સમ્યક દર્શનના ચારિત્ર પ્રાપ્ત કરવા જોઈએ. હવે આપણને જ્ઞાનીઓ જો ભવ્ય કહીને બોલાવતા હોય તો આપણી એ ફરજ બને છે કે નહીં એવો પુરુષાર્થ કરવો? હે ભવ્ય જીવો, આપણને જો કહે છે તો એ ભવ્યત્વપણાનો સ્વીકાર કરીને તેવો પુરુષાર્થ કરવો જોઈએ. આવા પવિત્ર સમ્યક દર્શનને ધારણ કરો. અનાદિકાળથી રાગ દ્વેષ મોહ અજ્ઞાન મિથ્યાત્વને ધારણ કર્યો, આત્માને દુઃખી કર્યો, ચાર ગતિમાં દુઃખ ભોગવા. હવે જો આત્માના ઉદ્ધાર કરવાની કંઈક ઝંખના ભાવના જાગી હોય, આ મનુષ્ય ભવમાં ભવના અભાવના ભણકારા વગાડવા હોય, શ્રીમદજી કે નાની ઉંમરમાં ભજીને ભગવંત ભવંત લહો, ભગવાનને ભક્તિ કરવાનું, ભજન કરવાનું ફળ શું છે? ભજીને ભગવંત. ભગવંત ઉપરથી શું શબ્દ લાવ્યા? ભવન. ભગવંત શા માટે છે? કારણ કે એને ભવંત કર્યો છે. તો ભગવાનને ભજીને, એમની ભક્તિ કરીને, એમની સ્તુતિ કરીને શું કરવું છે? કે એમણે જેમ ભવનો અંત કર્યો છે, મારે પણ ભવનો અંત કરવો છે. તો એ ભવનો અંત કરવા માટે આવા પવિત્ર સમ્યક દર્શન કેવું છે? પવિત્ર છે, શ્રદ્ધા ગુણની શુદ્ધ નિર્મળ પવિત્ર પર્યાય છે. તેને તમે ધારણ કરો. ક્યાં ધારણ કરવું છે? હાથમાં કે પગમાં, કાનમાં, નાકમાં, શું કરે? ક્યાં ધારણ કરવું છે? કેમ ઘડિયાળ હાથમાં ધારણ કરીએ, ચેન ડોકમાં કરીએ? ક્યાં ધારણ કરવું છે? આત્માની પણતીમાં પ્રગટ કરો, ધારણ કરો. અત્યાર સુધી મિથ્યાત્વના અંધકારમાં દુઃખી થયા, હવે સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા, આત્માની ઓળખાણ, પ્રતીતને ધારણ કરો. હે સમજુ દોલતરામ. કોણ છે દોલતરામ? દોલત ખજાનો, દોલત કે ને ખજાનો, શું કે ને, વેલ્થ, એનો રામ. દોલત આત્મા કેવો છે? અનંત ગુણરૂપી દોલતનો આરામ એમાં રમનારો, એમાં એકાગ્રતા કરનાર. હે સમજુ, સયાને છે ને, સયાને એટલે ડાયા. હે ભાઈ, ડાયા માણસ. એમ ઘણી વાર કોઈ સિલી મિસ્ટેક કરે તો ભાઈ તું આરા સમજુ થઈને આવી ભૂલ કરે છે, તું સમજુ થઈને સમજતો નથી, એ તો ના સમજે, પણ તું તો ડાયો છો કે નહીં, એમ આ સંબોધન કરે છે, પોતે પોતાને કરે છે ને. આપણે આપણે કે હે સમજુ દોલતરામ, સાંભળ, જાણ અને સાવધાન રહે. ત્રણ સ્ટેપ દેખાડ્યા. પ્રથમ શું કરવું છે? ગુરુની વાણી સાંભળવાની. જગતમાં હવે બીજું મૂકીને શું કરવું છે? હે સમજુ દોલતરામ, હે અનંત ગુણની દોલતથી ભરેલા ચેતન રામ, આત્મ રામ, તું પેલા સમજુ છો, ડાયો છો, અમે જે કહીએ છીએ તું ધ્યાનમાં લઈ શકે એવો છો, તો પેલા અમારી વાત સાંભળ. પેલા કાને તો સાંભળ, મોટા કહેતા ભાઈ તું પછી કરજે, પેલા હું શું કહું છું તું સાંભળ. તો કે છે પેલા સાંભળ, સાંભળીને શું કરવું છે? તે પ્રમાણે જાણવું, સમજ કરવી છે. સમજ છે ને, સમજનો અર્થ જાણ કર્યો. સાંભળવું શેના માટે છે? સમજ કરવા માટે. સાંભળવું સાંભળવા માટે નથી, સાંભળીને એવી સમજણ પ્રગટ કરવી. તો પ્રથમ સાંભળ, પછી સમજ, જાણ, અને પછી એનાથી શું થવું છે? ચેતી જા, સાવધાન થા. જગતમાં કોઈ અનુકૂળતા પ્રતિકૂળતામાં તને ક્યાંય સુખ મળવાની, શાંતિ મળવાની નથી. તને તારા સમ્યક દર્શન, આત્માની ઓળખાણથી સાચું સુખ મળશે એમ તું સાંભળજે, એમ અંતરમાં સમજણ કરજે, અને એ પ્રગટ કરવાનો હવે તું પ્રયત્ન કરવા માટે સાવધાન થા. હવે પ્રમાદમાં રહેતો નહીં, સાવધાન રહેજે. હવે એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ચાલુ કરી દેજે. ચેત, ચેત કીધું છે ને, હવે ચેતી જા. હવે તને કેટલું કેવું, હવે આટલું હવે તને કીધું છે, હવે ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક દોહામાં આવે છે ને, રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર તન પામી શક્યા ચેત, ચેત નર ચેત. રજકણ રખડશે જેમ રખડતી, આ શરીરના પરમાણુ છે, સ્કંદો છે, એ કેવા રખડશે? બળીને રાખ થશે, હવા આવશે તો ક્યાંય ઉડીને ચાલ્યા જશે, જેમ રખડતી રેત. આ કોઈ આટલું મોટું શરીર પણ રાખ તો થોડીક થવાની, એ પણ હવા આવતા ક્યાંય ઉડી જશે, પછી નરતન પામી શક્યા. તને આવો અવસર, મનુષ્યપણાનો અવસર, આત્માની સાધના આરાધના કરવાનો અવસર પછી ક્યારે મળશે? ચેત, ચેત નર ચેત. હવે તો ચેતી જા. હવે અહીંયા સુધી તને જ્યાં સુધી જ્ઞાની ગુરુ નતા મળ્યા ત્યાં સુધી તો અજ્ઞાન દશામાં રખડતો હતો, હવે તને આ સમજવાનો અવસર મળ્યો છે, તો ચેતી જા, સાવધાન રહે. આપણે પણ શાસ્ત્ર મંગલાચરણ છે ને, એમાં હોય છે સાવધાન તયા શ્રુણવંતુ. સમયસારમાં એમાં કોઈ જો જોવું હોય તો એમાં હોય છે શરૂઆતમાં. આખી મંગલાચરણ આપણે બોલતા નથી, જેને હોય છે ઘણા એવું બોલતા હોય છે. એમાં આપણે ઓમકારમ બિંદુથી શરૂ કરીએ છીએ, પછી એમાં હોય છે શ્રોતા રહ સાવધાન તયા શ્રુણવંતુ. સાવધાન, સાવધાન એટલે શું? હવે આપણા ઉપયોગને, આપણી પણતીને અહીંયા જ એકાગ્ર કરીને સાંભળવું. ઉપયોગ જો ક્યાંક વિચાર બીજે ચાલ્યો ગયો તો જ્ઞાની શું કહેવા માંગે છે એ વાત સમજાશે નહીં, તો અહીંયા સાવધાન, ચેતી જા. તારો વખત નકામો, બિનજરૂરી ગુમાવ નહીં. તને આ મનુષ્ય ભવનો અવસર મળ્યો છે એ હવે નકામો, બિનજરૂરી. ચક્રવર્તીની સર્વ સંપદા આપવા છતાં પણ જેનો એક ક્ષણ મળતો નથી એવું મનુષ્ય ભવની પળ છે. જેટલી ગઈ પડે એટલી પાછી આવવાની છે. આપણે કેમ મોટી ઉંમરમાં ભાઈ હવે જેટલા કાઢ્યા એટલા હવે કાઢવાના નથી. એક એક સમય પળ જાય છે, કોણ પાછી લાવીને આપી દેશે? તો હવે કહે છે કે તારો વખત, તારા મનુષ્ય ભવનો અવસર નકામો બિનજરૂરી ગુમાવ નહીં. પાંચ ઇન્દ્રિયના વિષયો પાછળ, પરદ્રવ્યની પાછળ હવે તારો વખત ગુમાવીશ. આપણને તો એક મિનિટની ફુરસદ નથી હોતી ને, આપણે ક્યાં વેસ્ટ કરીએ છીએ ટાઈમ? બહુ બિઝી હોઈએ છીએ ને, ટાઈમ નથી હોતો ને. ઓફિસમાં બધે કેટલું, દુકાનમાં બધે કામ હોય છે ને. અરે ભાઈ, તે પાપમાં કેટલો વખત ગુમાવે છે? ક્યાંય આત્માના હિતને માટે કોઈ દી સમય કાઢ્યો છે? એક પાંચ ના વિષય શરીર, ખરેખર શરીર જ એના માટે શું થઈ ગયું છે? સર્વસ્વ થઈ ગયું છે. અજ્ઞાનીનો આત્મા પરમાત્મા કોણ છે? શરીર છે. શરીરને કેમ સરખું રાખવું? અનુકૂળ સંયોગ કેમ રાખવા? જગતમાં કેમ મારું માન પોસાય? એમ વિષય કસાયની પાછળ જ આખું જીવન ગયું છે. એને કહે છે હવે તારો નકામો વખત ગુમાવ નહીં, કારણ કે જો આ સમ્યક દર્શન ન થયું તો આ મનુષ્ય પર્યાય ફરીને મળવી મુશ્કેલ છે. વંટોળે ચડેલું તણખલું ક્યાં જઈને પડશે એનો કોઈ ભરોસો નથી. એમ મિથ્યાત્વના વંટોળે ચડેલો આ જીવ કેવા ભવમાં જઈને પડશે એનો કોઈ ભરોસો નથી. 84 લાખ યોનિની વિચાર કરીએ, ક્યાં ક્યાં જીવ ઉત્પન્ન થાય છે, ક્યાં કીડી મકોડા કાગડા કૂતરે એકેન્દ્રી જેવામાં, કે જ્યાં એને કોઈ પૂછવા ગયું છે? ગાજરમાં બેઠો હોય ને કેવો વેચાય છે? મૂળામાં મફતમાં વેચાય છે. ત્યાં ક્યાં ગયું તું અભિમાન? કે મારી જેવો કોઈ નહીં, મને કેમ આમ કહી જાય? મૂળામાં બેઠા બેઠા તું મફતમાં વેચાણો, તો એવી દશા તારી થઈ છે. અને હજી પણ એ અભિમાન ઉતરતું નથી. અહીંયા કહે છે કે આ મનુષ્ય ભાવ અવસર એ ફરીને મળવાનો. દેવો એમ કે, દેવોને મનુષ્ય ભાવ કેવો છે? વાલો છે. દેવાનું પ્રિયા કે, દેવો મનુષ્યને શું કહીને બોલાવે? હે દેવાનું પ્રિયા, કે આ મનુષ્ય ભાવ અમને પણ વાલો છે. શા માટે વાલો છે? કે સંયમ દશા આ મનુષ્ય પર્યાયમાં થાય. ગમે તેટલું કાળ 33 સાગર સુધી સર્વાર સિદ્ધિના દેવો તત્વની ચર્ચા કરે પણ સંયમ પાંચમું ગુણસ્થાન પામતા નથી. તો અહીંયા પાંચમું ગુણસ્થાન નહીં પણ સિદ્ધ દશા સુધી પણ પામવાની અહીંયા યોગ્યતા છે. તો આ દેવોને પણ વાલો એવો ભવ આત્માની સંયમ દશા માટે જેને મળ્યો છે તેને તેની કિંમત નથી. તો મનુષ્ય પર્યાય ફરીને મળવી મુશ્કેલ છે. આમ કહીને દુર્લભતા દેખાડે છે. મનુષ્ય પણ દુર્લભ છે. મનુષ્યપણામાં આર્યકુળ, જૈન ધર્મ, દેવશાસ્ત્ર ગુરુનો યોગ મુશ્કેલ છે, અને એનાથી વધારે દુર્લભ તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું દુર્લભ છે. બોધિ દુર્લભ ભાવના આવે છે ને 12 ભાવનામાં. એક કઈ? બોધિ. બોધિ એટલે સમ્યક જ્ઞાન. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન કેવું છે? દુર્લભ છે. જાગે મમ દુર્લભ બોધિ પ્રભો, દૂર નય તમ સત્વર ટલ જાવે, બસ જ્ઞાતા દ્રષ્ટા રહ જાવું મદ મત્સર મો વિનસ જાવ. અનંત કાળમાં બધું પ્રાપ્ત કર્યું પણ આ એક સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રાપ્ત કર્યું નથી. એની દુર્લભતા દેખાડી આ ત્રીજી ઢાળ પૂરી કરતા આપણને તેની પ્રેરણા આપે છે. એનો ભાવાર્થ, આ સમ્યક દર્શન જ મોક્ષ રૂપી મહેલમાં ચડવા માટે પહેલું પગથિયું છે. કોઈ કે અમે કૂદકો મારીને જાશું, ભાઈ એવા તર્ક કરાય ને? આ તો એક સમજવા ઉપમા માટે કહે છે. બાકી તું કેમ મિથ્યાત્વ હોય ને કૂદકો મારીશ તો ક્યાં પડીશ? તું મહેલમાં નહીં જા પણ ક્યાંય 4 ગતિમાં રખડીશ. તને કૂદકો મારવો છે. સમ્યક દર્શનનો તો હજી પુરુષાર્થ થતો નથી, અને કે મને સમ્યક ચારિત્રનો પુરુષાર્થ કરવો છે કોઈ દી શક્ય બનતું નથી. 1 કિલો વજન લઈને હજી 10 ઢગલા ન ચાલી શકે કે મને તમતા 10 કિલો વેટ આપજો, હું 1 માઇલ ચાલી જઈશ, કેવી રીતે શક્ય છે? સમ્યક દર્શન કરતા પણ સમ્યક ચારિત્રનો પુરુષાર્થ તો વધારે છે. હજી સમ્યક દર્શનનો પુરુષાર્થ નથી થતો ને કે હું ચારિત્રનો પુરુષાર્થ કરીશ, એવું બનતું નથી. સમ્યક દર્શન જ મોક્ષરૂપી મેલમાં જવાને માટે, ચડવાને માટે પહેલું પગથિયું છે. આ વિના જ્ઞાન અને ચારિત્ર સમ્યકપણાને પ્રામતા નથી, તેને સાચા કહેવાતા નથી. એટલે કે જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે અને ચારિત્ર તે મિથ્યા ચારિત્ર કહેવામાં આવશે. જ્યાં સુધી સમ્યક દર્શન લાગુ નથી પડતું ત્યાં સુધી જ્ઞાન પણ મિથ્યા જ્ઞાન છે અને ચારિત્ર પણ મિથ્યા ચારિત્ર કહેવામાં આવે છે. એક સમ્યક દર્શન થતા જ એનું જ્ઞાન સમ્યક જ્ઞાન, ચારિત્ર તે સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. મૂળ પાયો સમ્યક દર્શન છે. એની નીચે ફૂટનોટ છે, સમ્યક દ્રષ્ટિ જીવ કી નિશ્ચય કુગતિ ન હોય, પૂર્વ બંધ તે હોય તો સમ્યક દોષ ન કોય. સમ્યક દ્રષ્ટિ કોઈ કુગતિ એટલે કે નરકાદીમાં ક્યાંય જતા નથી, અને કદાચ જો જાય છે તો કેના કારણે છે? પૂર્વના બંધને કારણે, મિથ્યાત્મમાં બાંધેલા કર્મને કારણે, સમ્યક દર્શનના દોષને કારણે એ નરકમાં કે તિર્યંચમાં જતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવની નિશ્ચય ખરેખર યથાર્થમાં કુગતિ હોતી નથી. પૂર્વ બંધ તે હોય તો, જો કદાચ જાય છે તો કોના કારણે? કે મિથ્યાત્વમાં જે કર્મ બંધાણ એના કારણે હોય, પણ એમાં સમ્યક દર્શનનો કોઈ દોષ નથી. અને એક જગ્યાએ તેમ લખ્યું છે, ચીન મુરત દ્રગ ધારી કી મોહે રીતિ લગત હે અટાપટી, બાહ્ય કત નારક દુઃખ ભોગત અંતર સુખ રસ કી ઘટાઘટી. શેમાં આવે છે? નારકી બાયકૃત દુઃખ ભોગત અંતર સુખ રસકી ઘટાઘટી, ચીન મુરત દ્રગ ધારી કી. આપણી પાસે પુસ્તક પડ્યું હોય, દોલતરામજી નું છે પણ છડામાં નથી. કેમ છડા હોય તો મને દેખાડે, તો મારી કદાચ મારી હોય શકે, હોય તો દેખાડી શકે. સ્તવના વલીમાં જ ઈ દોલતરામજી એક ભક્તિ બનાવી છે, સરસ બનાવી છે. ચીન મુહૂર્ત, ચીન મુહૂર્ત એટલે આત્મા, એની દ્રગધારી, એની જેને દ્રષ્ટિ થઈ. ચીન મુહૂર્ત જ્ઞાનનો મૂર્તિ એવા આત્મા, એની દ્રગધારી, એની જેને સાચી દ્રષ્ટિ જ્ઞાન થયું છે, એની રીતિ લગત હે મુજે અટાપટી, એની સ્થિતિ કેવી લાગે છે મને? અટપટી. અટપટી એટલે શું? ગુંચવણ કરે એવી, ઇંગ્લિશમાં જે કન્ફ્યુઝ થાય એવી. ચીન મુરત દગ ધારી કી મોય રીતિ લગત હે અટાપટી. શું કે અટપટું શું છે? કે નારકી બાહ્યકૃત દુઃખ ભોગત, એ સમ્યક દ્રષ્ટિ નારકમાં છે તો બહારથી કેવા લાગે છે? કેવા દુઃખી છે, પણ અંદરથી વિચાર કરીએ તો શું કરે છે? સુખ રસકી ઘટા ઘટી પીએ છે ને, તો ઘટા ઘટક જેમ આવે એમ બહારથી જોવો તો દુઃખી છે, અંદરમાંથી જોવો તો પોતે સુખ રસને પીએ છે એવી અંદર છે. પછી સરસ છે ચક્રવર્તી, એવું બહારથી જોઈએ તો અનુકૂળ સંયોગમાં છે, ને અંદરમાં જોવો તો આશ્રવને છટાછટી નાશ કરતા જાય છે. એમાં બધું વર્ણન આ દોલતરામજી જેમણે ચઢાવ્યા છે, એમણે જે ભક્તિના પદો, આવા પદો પણ જોવા વાંચવા તો જોઈએ કે નહીં. તો અહીંયા આપણને કીધું, સમ્યક દર્શન વિના જ્ઞાન તે મિથ્યા જ્ઞાન, ચારિત્ર તે મિથ્યા ચારિત્ર કહેવાય. સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે કહેવાતા નથી. કદાચ અગિયાર અંગ ભણી જાય તો પણ તેને સમ્યક જ્ઞાન કહેવાતું નથી, અને કદાચ મહિનાના ઉપવાસ કરે તો પણ તેનું નામ સમ્યક ચારિત્ર કહેવાતા નથી. જીને વર કહેલા વ્રત સમિતિ ગુપ્તી વળત વળી તપસીલને, કરતા છતાં અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. આવે છે સમયસારમાં આચાર્ય દેવ કહે છે કે જીનવર કહેલા, અજ્ઞાનીએ કહેલા નહીં, જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તી વળી તપસીલને, કરતા છતાં પણ જે અભવી, અભવી કહેતા અભવીનું દ્રષ્ટાંત છે, બાકી મિથ્યા દ્રષ્ટિ. અભવીનું તો એક દ્રષ્ટાંત નામ આપ્યું છે, બાકી જે કોઈ મિથ્યા દ્રષ્ટિ આવા વ્રત તપને પાળે છે તો પણ કેવો છે? અજ્ઞાની છે, મિથ્યા દ્રષ્ટિ છે, તેને સમ્યક જ્ઞાન કે સમ્યક ચારિત્ર કહેવાતું નથી. માટે દરેક આત્મહિતે છુએ, કોના માટે આ વાત છે? જેને પોતાના આત્માના હિતની ભાવના જાગી છે એવા દરેકને માટે. જૈન ધર્મ કોના માટે છે? જૈનમાં જન્મેલા માટે છે. તો કોના માટે છે? જે કોઈના આત્માનું હિત કરવું એના માટે છે. મનુષ્ય માટે કે તિર્યંચ માટે? કોઈને માટે. એમાં તિર્યંચ કે મનુષ્ય એવો પણ ભેદ, જૈન કે અન્ય એવો તો નથી, પણ મનુષ્ય કે તિર્યંચ પણ એવો ભેદ. આત્મહિતે છું, જેને આત્માનું હિત કરવું હોય તે દરેકે શું કરવું જોઈએ? આવું પવિત્ર સમ્યક દર્શન અવશ્ય જરૂર ધારણ કરવું જોઈએ, પ્રગટ કરવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ. જેને જેને આત્માનું હિત કલ્યાણ કરવું છે, જન્મ મરણથી છૂટવું છે, સંસારનો નાશ કરવો છે, તેણે સમ્યક દર્શન અવશ્ય, બીજું થાય ન થાય, આવડે ન આવડે, પણ સમ્યક દર્શન તો જરૂર એને પ્રાપ્ત કરવું જોઈએ. પંડિત દોલતરામજી પોતાના આત્માને સંબોધીને કહે છે કે હે વિવેકી આત્મા, અરે ભાઈ તું તો સમજુ છો, તું તો ડાયો છો, તને થોડામાં કહેતા પણ તું સમજી જાય એવો છો, તમે આ ટુકાણમાં કહીએ છીએ તું સમજી જાજે, કે તું આવા પવિત્ર સમ્યક દર્શનના સ્વરૂપને શું લખ્યું છે પછી જાતે જ્ઞાની પાસે સાંભળજે, કોઈની પાસે એમ નહીં, તને એવી ઉત્કંઠા થવી જોઈએ, બીજો કોઈ કરશે એ નહીં, તારે જાતે ભૂખ લાગી હોય તો કોને આપણે મોકલીએ છીએ, નોકરને મોકલ, જા તું જમી આવજે, એટલે મારે શું કરીએ છીએ, જાતે કરીએ છીએ ને, જ્યાં પોતાને રૂચિનો સુખનો વિષય હોય ત્યાં શું કરીએ છીએ, આપણે જાતે જઈએ છીએ કે નહીં. એમ અહીંયા કહે છે કે આવા પવિત્ર સમ્યક દર્શનના સ્વરૂપને તું જાતે પોતે જ્ઞાની પાસે જજે, ભૂખ તરસ લાગી હોય તો તળાવ આપણી પાસે આવે કે આપણે જવું પડે ત્યાં, તરસ લાગી હોય તો તળાવ આપણી પાસે આવે ને, આપણે જાતે જવું પડે, એમ જાતે સાંભળીને બીજા અનુભવી જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરવામાં સાવધાન થા. જો કોની પાસેથી સાંભળવું એમાં નિમિત્ત કોણ હોય એની પણ વાત કરે છે, કે સ્વરૂપને જાતે સાંભળીને બીજા અનુભવી જ્ઞાની, જ્યાં આત્મજ્ઞાન નથી ત્યાં તે આત્મજ્ઞાનમાં નિમિત્ત પણ થવાના નથી, તે સાચા ગુરુ પણ નથી. એટલા માટે શ્રીમદજી આત્મસાધ સિદ્ધિમાં જ્ઞાનીની વ્યાખ્યા કરવામાં સૌથી પહેલું શું લખ્યું છે, જ્ઞાનીની ઓળખાણ લક્ષણમાં પહેલા શું છે, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત એ સદગુરુ લક્ષણ યોગ. સૌથી પહેલી શું શરત મૂકી છે, આત્મજ્ઞાન. જ્યાં આત્મજ્ઞાન નથી ત્યાં સાચા સદગુરુ પણ હોતું નથી. બારમાં ભલે શાસ્ત્રોના શાસ્ત્રો મોઢે આવડતા હોય પણ એ સાચા સદગુરુનું લક્ષણ નથી. આત્મજ્ઞાન સમદર્શિતા, જગતના બધા જીવો પ્રત્યે જેને સમદર્શીપણું છે, જેને કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ નથી. વિચરે ઉદય પ્રયોગ, જેવો બહારનો યોગ હોય એ પ્રમાણે વિચરતા હોય. અપૂર્વ વાણી, અજ્ઞાનીને હોય એવી જ્ઞાનીની વાણી નથી. કેવી વાણી હોય છે, અપૂર્વતા હોય છે. શા માટે વાણીને અપૂર્વ કહેવાય, વાણી તો વાણી છે, ભાષા વર્ણ વાણીને શું કામ અપૂર્વ કીધી, એ અનુભવને સ્પર્શાઈને આવેલી વાણી છે. પોપટને શીખડાવી દીધું હોય રામ બોલજે, તો રામ તો બોલે જ, પણ રામ કોણ છે, એ તીરણ છે કે મનુષ્ય છે કે શું છે, પથ્થર છે કે શું છે, એ પણ ખબર નથી. એને શીખડાવી દીધું રામ, તો રામ બોલે છે શબ્દ, એમ અજ્ઞાની શું કરે છે, શબ્દ બોલે છે પણ એને અનુભવ નથી, અનુભવને સ્પર્શાયેલી એની વાણી નથી, લુખી વાણી છે. જ્ઞાનીની વાણી કેવી હોય છે, અનુભવથી સ્પર્શાયેલી વાણી છે. અને એના માટે પણ એક સુંદર દ્રષ્ટાંત સમ્યજ્ઞાન દીપિકામાં આપ્યું છે. કોણ છે રચયિતા સમ્યજ્ઞાન દીપિકાના, ધર્મદાસજી ક્ષુલક. ખરેખર બહુ સહેલું છે, એમાં દ્રષ્ટાંત બહુ છે, સમજવામાં બહુ સરળ પડે એવું છે. એમણે એક સરસ દ્રષ્ટાંત આપ્યું, જેવી રીતે રાત્રિ પડી હોય અને શેરીમાં, અહીંયા તો જો કે કૂતરા ન રખડતા હોય પણ જ્યાં હોય ત્યાં એક શેરીમાં એક કૂતરાએ ચોરને આવતો જોયો તો ચોરને જોઈને શું ભરે છે, ભસવા માંડે છે, શું છે, બાર્કિંગ, ભોં ભોં કરે છે. એવી જ રીતે હવે એણે તો ચોરને જોયો છે તો ભસે બરોબર છે, પણ બીજી શેરીમાં જે કૂતરાએ તો કાંઈ જોયું જ નથી પણ એ પણ, એમ જ્ઞાનીએ તો આત્માને જોયો છે. જ્ઞાની આત્માની વાત કરે એ તો વાત સાચી છે, પણ એની કોપી કરીને અજ્ઞાની પણ વાત કરી કેવી છે, ભસવા જેવી છે. એ જ્ઞાનીની જેવી વાત અજ્ઞાની પાસે હોઈ શકતી, ભલે શાસ્ત્રનો અભ્યાસ ગમે તેવો હોય તો અનુભવી પાસે તું સાંભળજે, ગમે તેની પાસે નહીં. બીજે તને એમ બહુ લાગતું બહુ સારી વાત કરે છે, આપણી જેવી જ વાત કરે છે, અનુભવી સિવાય, અનુભવીના શાસ્ત્રો સિવાય ક્યાંય સાંભળવું કે વાંચવું જોઈએ નહીં, એવો નિમિત્તનો તો પહેલા ભેદ તો પાડે, એનો તો વિવેક કરે, પછી પોતાના આત્મા સુધી જાય. મારે કોની પાસેથી સાંભળવા જવું છે એનો પણ હજી વિવેક નિર્ણય ન હોય તો એને ઉપાદાન એવા આત્મા સુધી પહોંચવું શક્ય નથી. તો બીજા અનુભવી જ્ઞાની પાસેથી પ્રાપ્ત કરવામાં તું સાવધાન થજે. અનુભવી જ્ઞાની તને અનુભવની વાત કરે છે, સમ્યક દર્શનની વાત કરે છે, તો તું જાતે સાંભળજે અને એ સાંભળીને તે પ્રકારે પ્રયાસ પુરુષાર્થ કરવામાં તું સાવધાન થજે. તારા અમૂલ્ય મનુષ્ય જીવનને ફોગટ ન ગમા. જ્યાં અનુભવનો પ્રયાસ નથી થતો ત્યાં તે એનું જીવન ગુમાવે છે, ફોગટ નકામું ચાલ્યું જાય છે. ગુરુદેવજી તો ત્યાં સુધી કીધું તું ને, જે ઘરમાં જીનવાણીનો અવાજ ગુંજતો નથી, રણકાર ગુંજતા નથી, તેનું ઘર તે શું છે? ઘર નથી પણ સ્મશાન છે. અરે ઘરમાં બીજા બધા ખોટા અવાજો, કૂ ગીતો ને બધું એવું ગુંજતું હોય અને જીનવાણીનો અવાજ ન ગુંજતો હોય એને કોઈ ઘર કહેતા નથી, તો સ્મશાન છે. ત્યાં રહેતા બધા હાલતા ચાલતા મળદા છે. એમ અહીંયા કહે છે કે અનુભવી પાસે તું આત્માની વાત સાંભળજે, એ સિવાય તો આ અમૂલ્ય મનુષ્ય જીવનની ફોગટ તારે ગુમાવે છે. આ જન્મમાં જો સમ્યક તો ન પામી શક્યો તો પછી મનુષ્ય પર્યાય વગેરે સારા યોગ, સારો સંયોગ ફરી ફરી પ્રાપ્ત થતો નથી. આ જન્મમાં જ સમ્યક દર્શન ક્યારે પામવું છે? જ્ઞાનીને શું પૂછવું છે? ખરેખર વિચાર કરીએ, પ્રશ્ન પૂછવામાં પણ પાત્ર જીવની કેવી લાયકાત હોય છે. એમ એ ન પૂછે કે મને સમ્યક દર્શન પ્રાપ્ત ક્યારે થઈ શકે. છઠ્ઠી ગાથામાં શું પ્રશ્ન પૂછો? એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ મારે એનું સ્વરૂપ જાણવું છે અત્યારના. પછી એ શુદ્ધાત્મા કેવો છે એનું સ્વરૂપ દેખાડ, હું પછી જાણીશ. ક્યારે જાણી શકાય એમ વાત કરી નથી, પણ મારે એનું સ્વરૂપ જાણવું છે. વર્તમાનમાં એવા આત્માને મારે ઓળખાણ કરવી છે, એવી તો શિષ્યની પાત્રતા હોવી જોઈએ. તો જો આ જન્મમાં જ સમ્યક તો પ્રાપ્ત ન કર્યું તો મનુષ્ય પર્યાય આર્ય કુળ, આર્ય જૈન કુળ, આર્ય ક્ષેત્ર, જ્ઞાનીનો યોગ વગેરે ફરી ફરી પ્રાપ્ત થતા નથી. પૂજ્ય ગુરુદેવજીની સ્તુતિમાં આપણે શું બોલીએ છીએ? બહુ પુણ્ય રાશિ ફળો અહો ગુરુ કહાન તું વિકમેણો. આપણા પુણ્યનો રાશિ, રાશિ મીન્સ ઢગલો, ઘણા પુણ્ય કર્યા હશે ત્યારે આવો યોગ મળ્યો છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. મળ્યો તો ખરો, છતાં જ્ઞાનીને હવે શું થાય છે? દુઃખ થાય છે. આ તો એ અરે આપણા ઉપર દુઃખ કરુણા આવે છે, આશ્ચર્ય થાય તો એ અરે ભવચક્રનો આટો નહીં એકેટળો. અરે ભાઈ, આવું પ્રાપ્ત કરીને પણ તે કાંઈ ન કર્યું. નરક નિગોદમાં ક્યાંક પડ્યો તો ત્યારે તો ન કર્યું, પણ તને આવો અવસર મળ્યો છે તો પણ તે કાંઈ ન કર્યું. તને ચિંતામણી રત્ન મળ્યું તોય પણ તું ભિખારી રહ્યો. તને નહોતું ત્યારે તો ભિખારી હતો, પણ હવે આવો રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ મળ્યો છે તો પણ તને આ ભાવ નથી મળ્યો. તો આ તિરેંચને નથી મળ્યો અને તને મળ્યો એમાં ફરક શું છે? અને એટલા માટે જેણે આ ભાવમાં સમ્યક દર્શન રત્ન પ્રાપ્ત કર્યું છે એનો જન્મ જ, એનો ભાવ જ સફળ છે, એનો ધન્ય અવતાર છે. ગુરુદેવજીની જન્મજયંતિ ઉજવી હતી ને, રત્ન ચિંતામણી મહોત્સવ, નહી ખબર? ઓહો, હીરક જયંતિ તો ઉજવી તો ખબર છે. 75મી ગુરુદેવજીની જન્મજયંતિ ઉજવી હતી, કેવા પ્રસંગ તરીકે? હીરક. અને 80મો જે ઉજવતી કેવો હતો? રત્ન ચિંતામણી. ગુરુદેવજીએ ચૈતન્ય રત્ન પ્રાપ્ત કર્યું છે તો એમનો જન્મ તો સાર્થક છે, કે એમને તો આપણે રત્ન ચિંતામણી મહોત્સવ તરીકે ઉજવે છે. પણ આપણને આવો ચિંતામણી જેવો મનુષ્ય દેહ મળ્યો છે અને આપણે જો સમ્યક દર્શન પ્રાપ્ત નથી કરતા તો આપણો આ જન્મ કેવો છે? નિષ્ફળ, નકામો, કાંકરા જેવો નકામો છે. તો આપણને સમ્યક દર્શનની પ્રેરણા કરી આ ત્રીજી ઢાળ પૂરી કરે છે. પછી લઈશું.